ಶನಂ ಮಂದಹಾಸರುಚಿರಾನನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಹೇ ಆತ್ಮನಾತ್ಮ ಹರಿ ತಮೆ ಛೋ ಆತ್ಮರಾ हे प्यारा मारा प्राणनाथ मारे तारूज छे खान. ओम श्री पूर्ण पुरुषोत्तम नारायणाय नमो नमः. अक्षरधामाधिपतये कोटि कोटि मुक्त सुखद मूर्तये श्री राजाधिराजाय नमः. ಪರಾತ್ಪರಾಯ ಸರ್ವಾಧಾರಾಯ ಸರ್ವಕರ್ಮ ಫಲ ಪ್ರದಾತ್ರೆ ಸರ್ವ ಪ್ರಕಾಶಕಾಯ ಸರ್ವ ನಿಯಾಮಕಾಯ ಸರ್ವಾಂತರ್ಯಾಮಿನೇ ಸರ್ವೋಪರಿ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಜ್ಞಾನಾನಂದೇಕ ಸ್ವರೂಪಾಯ ಸರ್ವಕಾರಣ ಕಾರಣಾಯ ಪರಮ ಧ್ಯೇಯ ಮೂರ್ತಯೇ ಶ್ರೀ ಹರಿ ಕೃಷ್ಣ ಮಹಾರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಸದಾನಂದಾಯಿನೆ ಆನಂದ ಘನ ಮೂರ್ತಯ ಶ್ರೀ ಸಹಜಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಏಕಾಕಿ ವನವಾಸಿನೆ ಕಂದ ಫೂಲ ಫಲಾಶಿನೆ ಮಹಾತಪಸ್ವಿನೆ ತೇಜಸ್ವಿನೆ ಅತಿ ಕೃಶತನವೇ ಶ್ರೀ ನೀಲಕಂಠವರ್ಣಿ ರಾಜಾಯ ನಮೋ ನಮಃ. ಸಾಧು ಪರಾಯಣಾಯ ಸಾಧು ಸೇವಕಾಯ ಸಾಧು ಸಂರಕ್ಷಕಾಯ ಸಾಧು ಪೋಷಕಾಯ ಸಾಧು ಮಧ್ಯ ನಿವಾಸಾಯ ಶ್ರೀ ಸರ್ಜುದಾಸಾಯ ನಮೋ ನಮಃ. ಬಾಲರೂಪಾಯ ಅತಿ ಸುಂದರಾಯ ಮನೋಹರಾಯ ಮಂದಮುಖ ಹಾಸಾಯ ಕೋಮಲಾಂಗಾಯ ಶ್ರೀ ಘನಶ್ಯಾಮಾಯ ನಮೋ ನಮಃ. ಆದಿ ಗುರುವೇ ಸದ್ಗುರುವರ್ಯಾಯ ಶ್ರೀ ಗೋಪಾಲಾನಂದ ಮುನೇ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಮುಕ್ತಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಗುಣಾತೀತಾನಂದ ಸ್ವಾಮಿನೇ ನಿತ್ಯಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಬ್ರಹ್ಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸುಖಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಕೃಪಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಚ ನಮೋ ನಮಃ. ಸದ್ಗುರು ಸಿದ್ಧಾನಂದ ಮುನಿನೇ ಸ್ವರೂಪಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಸಚ್ಚಿದಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಶತಾನಂದ ಸ್ವಾಮಿನೇ ವ್ಯಾಪ್ತಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಯೋಗಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಚೈತನ್ಯಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಆನಂದಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಭೈರಾಮದಾಸ್ ಸ್ವಾಮಿನೇ ನಿಷ್ಕುಳಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಪ್ರೇಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಭಾರತ್ಮಾನಂದ ಸ್ವಾಮಿನೇ ಇತ್ಯಾದಿ ಸರ್ವನಂದ ಸದ್ಯೋ ನಮೋ ನಮಃ. ಮಮ ಗುರು ಶ್ರೀ ರಾಧಾರಮಣ ಸ್ವಾಮಿನೇ ನಮೋ ನಮಃ. ಸರ್ವಧಾಮಸ್ಥ ಸರ್ವ ಮುಕ್ತೇಭ್ಯ ಪ್ರಕಟ ಸರ್ವ ಸಾಧು ಹರಿಭಕ್ತೇಭ್ಯೋ ನಮೋ ನಮಃ. ಹಿವಾಲ ಭಕ್ತೋ, ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಮಂದಿರ್ ಕಾಲಿಬಾಗ್ ವಡೋದರಾ ಆಯೋಜಿತ આ જે રવિસભા છે એમાં પધારેલા આપ સૌનું સ્વાગત છે. વિક્રમ સંવત 2070 વૈશાખ વદ 14 છે. આજે રવિવાર તારીખ 18 મે 2014. આજે સદગુરુ શ્રી ગોપાલ સ્વામીનો અક્ષરવાસ થયો હતો, માટે સ્વામીની અક્ષરવાસ તિથિ છે. 1908 વડતાલમાં સ્વામી વૈશાખ વદ 14 ધામમાં ગયા હતા.
આજ મારે ઓરડે રે આયા વિનાશી અલબેલ
આજ મારે ઓરડે રે આયા વિનાશી અલબેલ
હો આજ મારે ઓરડે રે આયા વિનાશી અલબેલ ભાઈ મેં બોલાવ્યા રે સુંદર સોગા વાળો છે
ભાઈ મેં બોલાવ્યા રે સુંદર સોગા વાળો છે
ભાઈ મેં બોલાવ્યા રે સુંદર સોગા વાળો છે ભાઈ મેં બોલાવ્યા રે
સુંદર સોગા
વાળો છે નિરખ્યા નેણા ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ નિરખ્યા નેણા ભરી રે નટવર સુંદર શ્રી ઘનશ્યામ શોભાશી કહું રે નિરખી લાજે તો ઠીક કામ શોભાશી કહું રે નિરખી લાજે કોટિક કામ
શોભાશી કહું રે નિરખી લાજે કોટિક કામ
ગોથી ગુલાબ ના રે ભાઈ મે ગોથી ગુલાબ ના રે કંઠે આરોપ્યા મે હાર
ગોથી ગુલાબ ના રે કંઠે
ગુલાબ ના રે કંઠે આરોપ્યા મે હાર
ગુલાબ ના રે કંઠે આરોપ્યા મે હાર
લઈને વારણા રે ચરણે લાગી વારંવાર
લઈને વારણા રે ચરણે લાગી વારંવાર
લઈને વારણા રે ચરણે લાગી ધર્મ કુમાર સુંદર શોભ તારે અંગે સજ્યા છે શણગાર સુંદર
અંગે સજ્યા છે શણગાર
સુંદર શોભ તારે અંગે સજ્યા છે શણગાર લણી સુખ બેણ પેરી પ્રીત શોરે સુરંગે સુથલણી સુખ બેણ કનારી હેરની રે જોતા કૃતન થાય ને દાડી હે સજની તે સવેરે ધન ધન નિર્ખ્યાતે ના ભાગ મસ્તક ઉપર રે બાંધો મળેડો આહો
મસ્તક ઉપર રે બાંધો મળેડો આહો
હો મસ્તક ઉપર રે બાંધો મળેડો આહો
મસ્તક ઉપર રે બાંધો મળેડો આહો
કોટિ કરવે સસી રે તે તો નાવે
ફેમસ રાગા નંદ સંતો ઓલા ફિલ્મ વાળા લઈ ગયા જગત માં ઉપડી ગયા
લે લે લીંબડી રે લીલો નાગર વેલ ના પાંદ
નહી આપણો જ રાખશે
સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણ ની વાત
સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણ ની વાત
ઉતારા નહીં કરું રે માર ઘેર સીતા તુએ વાત
ઉતારા નહીં કરું રે માર ઘેર
નાવણ કરતા જાવ કે નાવણ નહીં કરું
લઈ ગયા ને કો તો પછી આપણે નહીં ગાવાનું એમ આ છે ને
હવે બધા પરમહંસો આવી ગયા પરમહંસોનું પૂજન થઈ ગયું એટલે આપણે શિક્ષાપત્રીની કથામાં આગળ હવે જઈ હવે મને ગમશે કેટલામાં શ્લોક આવ્યા છે આપણે 48માં
શાસ્ત્રોક્ત આપધર્મો યહ સતલ્પાપદી કરહિ ચિત મદાશ્રિતેર મુખ્યતયા ગ્રહિતવ્યો ન માનવૈહિ શાસ્ત્રોક્ત આપધર્મો યહ વલ્પાપદી કરહિ ચિત મદાશ્રિતેર મુખ્યતયા ગ્રહિતવ્યો ન માનવૈહિ
અમારે આશ્રિત જે મનુષ્ય તેમણે શાસ્ત્રે કહ્યો જે આપદ્ધર્મ તે અલ્પ આપતકારને વિશે મુખ્યપણે કરીને ક્યારેય ગ્રહણ ન કરવો પ્લીઝ ક્યારેય નહીં હવાલા ભક્તો આ શ્લોકમાં મુશ્કેલી સમયે ધર્મને વિશે અપવાદ કહેવામાં આવ્યો છે રૂટિંગના જે બધા નિયમો હોય એમાં અપવાદ અને આ શ્લોકમાં એક જ આજ્ઞા છે
પ્રથમ આજ્ઞાની વ્યાખ્યા કરું છું. સત્સંગી જીવનમાં છ પ્રકારના ધર્મ વર્ણવેલા છે. એક સાધારણ ધર્મ, બીજો વર્ણ ધર્મ, ત્રીજો આશ્રમ ધર્મ, ચોથો વર્ણાશ્રમ ધર્મ, પાંચમો ગૌણ ધર્મ અને છઠ્ઠો નિમિત્ત ધર્મ. ગૌણ ધર્મ એટલે કે પ્રાયચિત આપે અને તે પ્રાયચિત જે કરતા હોય તે ગૌણ ધર્મ કહેવાય. નિમિત્ત ધર્મ એટલે કે આ એક જ વ્યક્તિને કોઈ વિશેષ પદ આપવામાં આવે પછી એને જે લાગુ પડી જાય ધર્મ, એને માની લો કે હવે કોઠારી બનાવ્યા તો એના ધર્મ કંઈક બીજા હોય. પછી આચાર્ય પદ ઉપર નિમણૂક કરો, સીએમ ઉપર, પીએમ પદ ઉપર નિમણૂક કરો તો એને કંઈક વિશેષ નિયમો લાગુ પડે છે, એ નિમિત્ત ધર્મ કહેવાય. પણ એક સાતમો ધર્મ, આ બધા ધર્મની હોહરવો લાગુ પડે એ છે આપદ ધર્મ. છ પ્રકારના જ્યારે આ ધર્મો દેશકાળ વિપરીત હોય ત્યારે માણસે કેમ પાળવા, કેમ જે ત્યારે માણસથી શાસ્ત્રમાં જેમ કહ્યું છે તેમ વર્તી શકાય એવી કોઈ શક્યતા ન હોય. અને એવે કાળે આપતકાળ કહેવાય. અને તે સમયે જે આપણે નિયમો થોડાક નિમ્ન કક્ષાના ગ્રહણ કરીએ એને જ શાસ્ત્રોમાં આપદ ધર્મ કહેવામાં આવ્યો છે. આ વ્યાખ્યા કરી. આ આજ્ઞાનો હેતુ શું છે? એક તો જ્યારે શાસ્ત્રમાં જેમ કહ્યું હોય એમ પાળી શકાય એવી કોઈ પરિસ્થિતિ કે શક્તિ ન હોય ત્યારે એનાથી થોડી ગૌણતાવાળા નિયમો ધર્મો અસ્તિત્વમાં લાવવા પડે છે. અને જો થોડું ગૌણ કરીને ન ચલવી લ્યો તો હપુચું જાય. એ વિના બીજો કોઈ રસ્તો જ હોતો નથી. પરંતુ માનવીય સ્વભાવમાં નહીં જેવી પરિસ્થિતિને પણ બહુ મોટી પરિસ્થિતિ માનીને તરત જ પાળવાની બાબતમાં ગૌણ પક્ષ લઈ લેવાની વૃત્તિ સહજ રહી છે. નહીં જેવી પરિસ્થિતિમાં ગૌણતા લઈ, એટલે એ માનવીની નબળાઈ છે. તે નબળાઈથી નિજાશ્રિતોને ઉગારવા માટે આ આજ્ઞા છે. હવે કેવી રીતનું આ હોય એ સમજાવવાની કોશિશ કરું છું. આમ તો મુખ્ય પક્ષ અને ગૌણ પક્ષ એવા બે પક્ષો શાસ્ત્રમાં વર્ણવેલા છે. એકાદશી એક વ્રત છે અને એની વિધિ સત્સંગી જીવનમાં અન્ય શાસ્ત્રોમાં પણ છે કે એકાદશી કેમ કરવી. તો હું અને તમે બધાએ જાણીએ છીએ કે એકાદશીને દિવસે આપણે બધાએ આખો દિવસ કાંઈ પણ ખાવું નહીં, આખી રાત જાગરણ કરવું, ત્રણ દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું, એકાદશીને દિવસે મંદિરમાં કે મંડળમાં ભજન કરવું. આ મુખ્ય વિધિ છે, મુખ્ય પક્ષ. હવે આ રીતે કોઈ પણ કારણે એકાદશી આપણાથી ન થાય એવું હોય તો પછી ગૌણ પક્ષ લેવો પડે. ગૌણ પક્ષમાં પછી ધીમે ધીમે એકવાર ફરાળ કરીને કરો, બે વાર ફળાક કરીને કરો. હવારો હવારે ન જાગો તો ભાઈ 12 વાગ્યા સુધી જાગો, 2 કલાકનું જાગરણ કરો. આ બધા પછી ગૌણ પક્ષ છે. કેમ જે તમે જે રીતે કહ્યું છે એ રીતે એકાદશી કરવાને સક્ષમ નથી. તમારી પાસે અત્યારે કોઈ એવી સ્થિતિ નથી કે તમે એ પ્રમાણે કરી શકો. સમય, સંજોગ, શક્તિ બધા જ તમારા. મુખ્ય પક્ષે એકાદશી કરી શકો એવા નથી જે રીતે કહ્યું છે એ રીતે. તો પછી કાંઈક ગૌણ પક્ષમાં પણ એકાદશી કરવી. ચાલો આખો દિવસ ભૂખ્યા ન રહી શકો તો થોડું દૂધ પીવો, એકાદું કેળું ખાઓ, દહીં પીવો, સફરજન લ્યો. પછી એથી એ ન ચાલ્યું હોય તો ભાઈ શિંગદાણા ખાઓ, થોડા કાજુ બદામ ખાઓ. એથી એ ન ગમે તો પછી શેરો બનાવીને ખાઓ મોરૈયાનો. જો આ થોડાક નિયમો ઢીલા કરીને ન કહેવામાં આવે તો માણા બિલકુલ એકાદશી છોડી દે. શું સમજીને છોડી દે? આ જ ક્યાંય થતું છે, લખી ગયા નવરા બેઠા, આવત ક્યાંય થતું છે એમ કહીને છોડી દે. માટે લખનારાઓ મોટા મોટા પુરુષો બહુ ડાયા હતા. એણે વિચાર્યું કે બધાય એટલા બધા શ્રદ્ધાવાળા શક્તિવાળા ન હોય, માટે પક્ષ કર્યા, મુખ્ય પક્ષ, ગૌણ પક્ષ. વાત તો એટલી જ છે, શક્તિ હોવા છતાંય ગૌણ પક્ષ ન લેવો. તમે નકોડી એકાદશી કરી શકો એમ છો તો તમારે ફરાળ કરીને કરવી ઠીક નથી. તમે એકવાર ફરાળ કરીને એકાદશી કરી શકો એમ છો તો તેણે ટેમ તમારે થાળી લઈને બેહવું નહીં, વગેરે વગેરે સમજવાનું. નહીં, જેવો અલ્પ જ આપતકાળ હોય ત્યાં આપતકાળના ધર્મ અને ગૌણ પક્ષ બધું લઈને બેસી જવું નહીં. અને આ બધું ગૌણતા વાળું એટલા માટે રાખવું પડે છે કે જો એમ ન રાખો તો બિલકુલ લોકો એકાદશી કરતા બંધ થઈ જાય. બીજી વાત કે કોઈ પણ પુરસ્ચણ કરવું, જ્યારે પુરસ્ચણ કરવાનું હોય ત્યારે એનો દશાંશથી હોમ કરવો જોઈએ, પછી એમાં એટલા બ્રાહ્મણ લાવવા જોઈએ, આમાં આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, પછી અંદર લખ્યું હોય એક બ્રાહ્મણને આટલું હોનું આપવું, આટલી દક્ષિણા દેવી, આટલું દાન દેવું, આ બધો મુખ્ય પક્ષ હોય. એ પ્રમાણે તમે ગણો તો કરોડોની સંખ્યામાં ખર્ચો થાય. પછી લખ્યું હોય કે આ રીતે બધી વિધિને દાનને ખર્ચો ન કરી શકો એમ હો તો ગૌણ પક્ષમાં આટલું દો પણ તો પણ ચાલે, આટલું દો. એમાં બે ચાર સ્ટેપ બતાવ્યા, એમાં એકાદામાં આપણે ફિટ થઈ જઈ, એટલે આપણાથી પુરસ્ચણ થાય. જો મુખ્ય પક્ષ જ હોય અને અલ્પ પક્ષ પછી હોય જ નહીં તો પુરસ્ચણ થાય જ નહીં. પરંતુ શક્તિવાળા માણસે ગૌણ પક્ષ ગ્રહણ નહીં કરવો, વાત આટલી જ છે સમજવાની. એનામાં શક્તિ છે, એ કરી શકે એમ છે, તો શું કરવા એને ગૌણ પક્ષ રાખવો? તમારાથી પડે એમ છે, તમે કરી શકો એમ છો. એ ભાઈ, જેટલું કરી શકો એટલું તો કરો, આચે કરીને બધું ઢીલું મૂકી દો છો. કોઈ સંત આપણને એમ કે જુઓ ભાઈ, થોડી તમારી જરૂર છે, કામ છે તમારા જોગ સેવાનું, તો 5 દિવસ કાઢો તો સારું, અને 5 દિવસ ન કાઢી શકો એમ હો તો 3 દિવસ આવજો, 3 દિવસ ન આવી શકો તો 1 દિવસ તો તમે રોકાજો જ. લ્યો, 3 સ્ટેપ આપી દીધા. હવે આપણે સાંભળ્યા એટલે આપણે સીધો 1 દિવસનો જ માર્ગ પકડી લઈ, ફાટ લઈ કે ચાલો તો હું 1 દિવસ આવીશ. પણ એણે એમ કીધું હતું કે 5 દિવસ તમે ન આવી શકો તો. પણ આપણે તો આવવું જ નહોતું, એટલે છેલ્લી વાત પકડી લીધી કે ભાઈ એકાદશી નકોડી કરવી ન થાય તો આમ તેમ. મને છેવટે લખ્યું હોય, ક્યાંય કોકે કીધું હોય કે ભાઈ છેવટે એકટાણું ખાઈ નહીં કરવી, તે પકડી લીધું. સમજ્યા? આવું બધું આપણને સાલું બહુ પકડાઈ જાય છે, એટલે મહારાજને આ શ્લોક લખવો પડ્યો. સાંભળ્યો? એક તો જ્યારે શાસ્ત્રમાં જેમ કહ્યું એમ પાળી શકાય તેવી કોઈ પરિસ્થિતિ કે શક્તિ ન હોય ત્યારે એનાથી થોડી ગૌણતા વાળા નિયમો ધર્મો અસ્તિત્વમાં લાવવા પડે છે. એ વિના બીજો કોઈ રસ્તો જ હોતો નથી. પરંતુ માનવીય સ્વભાવમાં નહીં જેવી પરિસ્થિતિને પણ બહુ મોટી પરિસ્થિતિ માનીને તરત જ પાળવાની બાબતમાં ગૌણ પક્ષ લઈ લેવાની વૃત્તિ સહજ રહી છે.
તે નબળાઈને કાઢવા માટે, પોતાના આશ્રિતોને તે નબળાઈથી ઉગારવા માટે ભગવાન સ્વામિનારાયણે આ 48મો શ્લોક લખ્યો છે. સમય પ્રમાણે દરેક માણસોએ આ બધા નિયમોમાં થોડી ઘણી બાંધછોડ કરવી જોઈએ. જો તમે જળ વલણ રાખો તો હપુચા નિયમો નાશ થઈ જશે. એક્ઝામ્પલ, પહેલાં જ્યારે લગ્ન થતા ત્યારે 15 દિવસ અગાઉ ગીત ગવાતા. કેટલા દિવસ? 15 દિવસ અગાઉ ગામ આખાની બાઈઓ ભેગી થાય, એને ઘરે ગીત ગવાય ને ખોબે ખોબે ગોળ આપે, કોઈ પતાહા આપે, પછી ધીમે ધીમે કાપ મુકાણો 10 દિવસ, પછી 8 દિવસ, 5 દિવસ, 3-3 દિવસ ને 4-4 દિવસ તો જાન રોકતા. 2 દિવસ જમાડતા. આવું હતું. 3-3 દિવસ લગ્નની વિધિઓ હાલતી, પણ 1 દિવસમાં બધું નથી ઉકલી જતું. કા છૂટ્યો જ ને? હવે તમે લાંબી લાંબી વિધિઓ કરવા રહ્યો તો કાંઈ મેળ પડે નહીં, અને જો તમે થોડીક ટૂંકી વિધિ કરીને એને ન આપો તો એ ઠામુકી ન કરે. તો બોલો, હાલો શું કરવું હવે? આપણે કહો જોઈએ, આપણ ધર્મ લાવવો જ પડે ને, છૂટક્યો જ ને. આ ધર્મની બાબતમાં બધું આમ જ છે. વિધિ વિધાન બધા છે ને બહુ લાંબા લાંબા ગ્રંથોમાં લખ્યા છે. પછી એ બધા વિધિ વિધાન કરવા જાઓ ને તો તમને એમ જ થાય કે વિધિ વિધાન કરવું કે બીજું કંઈ કરવું. અમને સાધુને ભાગવતી દીક્ષા દેવાનો ગ્રંથ લખ્યો છે, એમાં વિધિ કેટલી બધી લખી છે ખબર છે, પણ મને કહેતા આનંદ થાય છે. એ પ્રમાણે હજી એકેય દીક્ષા દેવાની જ નથી લખાણું, ત્યારથી આરંભીને આદિ હોદે લહેર કરો તમે તમારે. એ પ્રમાણે રામાનંદ સ્વામીએ કોઈ દીક્ષા દીધી નથી, સહજાનંદ સ્વામીએ દીધી નથી, પછીના કોઈ આચાર્યએ એ વિધિ પ્રમાણે દીક્ષા દીધી જ નથી, કોઈ દેવાનું જ નથી. બધું ગ્રંથમાં રહ્યું લખ્યું, એને મુબારક. ભલે લખ્યું મહેનત કરીને, બહુ લાંબુ લખો તો કોણ બાપો પાળે? કંઈક ટૂંકું લખો, હરખું થોડુંક હવને હદે પચે, કાંઈક પ્રેક્ટિકલી ફિટ પડે એવું તો કરે માણા, ન કોઈ કરે નહીં. કોઈએ એ પ્રમાણે વિધિ જ નથી કરી. બોલો, હું કામ લખ્યું એ ખબર જ નથી, પાડ્યું કોઈએ નથી. મજા આવે એવી અમુક બાબત છે, અને થોડી કહેવી પડે તમને, લોકોને જાણ કરવી પડે કે આ બધું આમ છે. પછી થોડીક વિધિ રે, 1-2 કલાકનો જગન થાય ને બધા બેહે, નહીતર તો કેવડી મોટી વિધિ લખીશ, દીક્ષા વિધિ. એક સાધુને દીક્ષા દે આચાર્ય શ્રી, તો એને કેટલા મંત્ર જપવા પડે? બોલે ખબર છે, હું ભૂલી ગયો, બહુ ઝાઝા મંત્ર જપવા પડે, એટલો બધો ટાઈમ જ ન હોય. ઘણું જ બધું એવું પછી સમય સંજોગ પરિસ્થિતિ બધું જોઈને બધું ટૂંકાવવું પડે ટૂંકમાં તો ચાલે, નહીતર કંઈ હાલે જ નહીં. પણ માણાની એક મુશ્કેલી છે, કઈ? આપણે એને એમ કહીએ ને કે તારે આખો દી એકાદશીના દિવસે ભૂખ્યું ન રહેવાય તેમ કરજે, બપોરે થોડુંક ફળાળ કરજે, તક હારું. અને પછી ઉડાવી ફરાળ કરવા બેહે, થોડુંક એ કેટલાને ગણે એ નક્કી નહીં. પછી પછી એ થોડુંક, એ જેટલું કર્યું એટલું થોડુંક. આપણને કોક થોડુંક ઢીલું કરી દે, આપણે પછી હાવ ઢીલું કરી નાખીએ છીએ, એ ન કરવું. થોડુંક સાવધાન રહેવું. અચ્છા ચાલો એ બતાવો કે આપદ ધર્મ સમજવો ક્યારે, આપદકાળ ક્યારે સમજવો?
તો કહે છે જ્યાં સુધી શરીર શિથિલતાને પામ્યું ન હોય તથા મૃત્યુ અવસ્થાને વયસ થયું ન હોય ત્યાં સુધી સર્વ પ્રકારના શુભ કર્મ કરવા, કેમ જે સમર્થ શરીરથી તે બધું આચરવું જોઈએ. મહાભારત શાંતિ પર્વ મોક્ષ ધર્મમાં આ વાત લખી છે, યથા શરીરમ નગ્લાયેત નેયાન મૃત્યુ વશમ તથા તથા કર્મશુ વર્તેત સમર્થ સર્વ માચરેત, કહે છે. લો, પરંતુ શરીર અતિશય શિથિલ થાય, નિત્યકર્મ અથવા અવશ્ય કર્મ કરી શકે એવું રહે નહીં, અથવા મરણને વશ અવસ્થાને પામે એવું થઈ જાય, પછી કરવા યોગ્ય શુભ કર્મો ન થાય ત્યારે તેને આપતકાળ જાણવો, એ વખતે આપત ધર્મ લાગુ પડે. અને તે આપતકાળમાં શાસ્ત્રે જે ગૌણ પક્ષ કયો હોય, ગૌણ ધર્મ નિયમો પાળવાનું કહ્યું હોય, થોડાક ઓછા કરી દીધા હોય, ઓછી વિધિ કરી નાખી હોય, ઓછું પાળવાનું કરી નાખ્યું હોય, એ આપત ધર્મ કહેવાય, ત્યારે એ રાખવો. પણ હા, ઊંચું ન મેલવું હપુચું એમ કહેશું. સૌ સૌને પાળવાના સ્વધર્મો છે જ, પણ જ્યારે કોઈ એવા સંકટનો સમય આવી પડે તેથી તે મનુષ્ય પોતાની સ્વાભાવિક પ્રવૃત્તિ કરવામાં નિરુપાય બની જાય, કે પ્રાણહાનિનો પ્રસંગ ઊભો થાય એવા કોઈ કટોકટીના પ્રસંગ માટે શાસ્ત્રે પોતાના ધર્મના સામાન્ય નિયમો તજીને બીજી રીતે હિતકારક થાય તેમ વર્તવાની પણ આજ્ઞા કરેલી હોય છે. આવી ખાસ વિશિષ્ટ પ્રકારની આજ્ઞાઓને આપત ધર્મ કહેવાય છે એમ ત્રિભુવન દાદાએ કીધું. એ પણ લક્ષ્યમાં રાખવું જરૂરનું છે કે જે શરીરથી ધર્મ સંપાદન કરવો છે તે શરીરને અતિશય કષ્ટ પડે કે હાનિ પહોંચે, અને પાછળથી આવી ઉપાધિ થાય કેવી, કે આ જીવન કોઈ રોગ લાગુ થઈ જાય, બહુ ચાંદ્રણ કરે, બહુ ટાઢા પાણી નાય તો કાયમી શરદી થઈ જાય, મંદવાળ અગર અશક્તિ આદિમાં વધારો થઈ જાય, અને તેથી ધર્મ ધ્યાન આદિ ઇષ્ટ પ્રવૃત્તિઓમાં વિઘ્ન ઊભું થવા પામે, તો તેમ પણ ન કરવું જોઈએ. આ શરીર જ મોક્ષનું સાધન છે, માટે તેને દેશકાળાદિકના ધોરણે સ્વસ્થ અને આરોગ્યમય રાખીને કામ લેવું, કોઈ પ્રકારની અતિશયતા ન કરવી, તેમ સ્વધર્મને થોડા સંકટમાં શિથિલ પણ ન કરવો, એ બંને બાબતો વિવેકપૂર્વક સંભાળવી જોઈએ. બહુ જડની જેમ વધારે પડતું ન પાળવું, અને કંઈક મુશ્કેલી વખતે હાવ હપુચું શિથિલ કરીને મૂકીએ ન દેવું, બેલેન્સ રાખવું. અતિ તપ, અતિ સેવા, અતિ ઉજાગરો વગેરે જો શરીર ખમે એમ ન હોય, અથવા તો તે થઈ શકે એવી કોઈ સાનુકૂળતા ન હોય, ત્યારે સામાન્યપણે કરવું. દાન ધર્માદામાં પણ એમ સમજી લેવું, યાત્રાદિ કરવામાં પણ સમજી લેવું, ચાંદ્રાણ કે માર્ગ સ્નાનાદિકમાં પણ એમ સમજવું. પરંતુ કરે તો થઈ શકે એવું હોય, તેમ છતાંય ન કરવા માટે આપત ધર્મનું અવલંબન લઈ ધર્મ શિથિલ કરવો નહીં. આવી ગઈ વાત દિમાગમાં? હવે એક વાત ધ્યાનમાં લ્યો કે આ આજ્ઞા આપણાથી કેમ પડતી નથી, એના શું કારણો, આપણે કેમ અલ્પ આપતકાળમાં તરત જ આપત ધર્મ ગ્રહણ કરી લઈએ છીએ? તો એનું કારણ કહું. એક તો ધર્મ પાળવો તે અશી ધારાવ્રત કહ્યું છે, કહેતા તરવારની ધાર ઉપર હાલવા જેવું કઠણ કહ્યું છે, એ હેલું છે જ નહીં, માટે નથી પડતું. બીજું, મોટે ભાગે માણસને મન ફાવે તેમ વર્તવું જ ગમે છે, ક્યાંથી આ આજ્ઞા પાળે. ત્રીજું, જીવનો સ્વભાવ છે ઢીલું મૂકતા બિલકુલ ઢીલું મુકાઈ જાય છે, નથી કહેતા પછી થોડુંક ઢીલું કર્યું પછી આવું ઢીલું થઈ ગયું કે શું. વળી ઘણા આપણા સ્નેહીઓ પણ જાણ્યા સમજ્યા વિના અલ્પ આપતકાળને પણ મોટો આપતકાળ બતાવીને કરી દેશે, તેથી આ આજ્ઞા પડતી નથી ભાઈ. બાકી પાળવું જોઈએ. એક ગામમાં એક હરિભગત હતા, બહુ સારા, રોજ મંદિર જાય. એમાં એક દિવસ થોડીક શરદી થઈ ગઈ, સહેજ માથું દુખ્યું, તેને ઘરનાને કીધું જરા બામ માથે ચોળી દે ને પછી હું મંદિર જઈ આવું. તેની પત્ની કે માથું દુખે છે ને હું મંદિર જવાનું, આજે કાંઈ મંદિર જવું ને જોઈ જાઓ, આ તો આપત ધર્મ કહેવાય. એ પતિ દે હોઈ ગયા, પણ જો બીજું કાંઈ કામ નીકળ્યું હોત ને તો જરૂર કરત, ઊભા થાત કઈ જરાક શરદી માથું દુખે, થોડું મંદિર નો નિયમ તોડ નાખે, તોડ નાખ્યો. આને કહેવાય અલ્પ આપતકાળમાં તરત જ આપત ધર્મ ગ્રહણ કરી લીધો. એક ભગત ને થોડા દિવસ શરદી મટી નહીં, સમજે, આદુનું કાળા બોકાળા પીધા, પછી કે આ તો ભયંકર આપત ધર્મ છે, માટે લહણ ડુંગળી ઠપકારી લ્યો. તે માંડ્યો લહણ ડુંગળી ઠપકારવા, ખોક કે ને કે આ કરો તો મટી જાય. અરે ઘણા તો દારૂને અફીણ હોદી જતા રહે, બોલો, છોકરાને છાતીને દારૂ સોળન સેજ અફીણ ગોળીને પાણી. શું શરદી હરેખમની બીજી કોઈ દવા જ નહીં હોય? આપતકાળ કહેવાય કે ઘણા નથી એવો નિયમ રાખતા. સુરા બાપુ તો એવું નહીં કરતા હોય, પણ કોક બાપુની વાત હશે, ચોખા ખાવાનો નિયમ લીધેલું. એટલે હું પીરસાતું આવે કે ખીર આવે બાપુ, તો એમાં શું આવે ભલા બાપુ, ચોખા આવે? બોલો, તમારે નહીં ખવાય. કેમ છે, તમે ચોખાનું તો નિયમ રાખ્યું છે ને? તો કે ગોલકોના નિયમ રાખ્યું છે, કઈ મૂળિયા નક્કી ગયું છે, ચોખામાંથી નીકળીને નિયમ ગેહુંમાં નાખ્યું, કેશ આપણે ઘઉં ન ખાવા, કેશ એમ કરીને ખીર ઠપ કરી. બોલો, લે બધું બદલે, નિયમ નો બદલે વાત કરે. બીજેથી પંગતમાં બેઠા ને, ત્યાં તો લાડવા આવ્યા. બોલો, કે શું આવે છે? તો કે લાડવા. ઈ શેના બને બાપુ? ઘઉંના. તમે નિયમ લીધું છે એટલે તમારે લાડવા ન કહેવાય. તો કે ગજના નિયમ બદલાતું હોય છે, ચોખાનું ચોખાનું નિયમ કે આપણે લાડવા ઠપ કર્યા. બોલો, આવું ન કરવું, સમજાણું? એક બાઈએ જેઠનું ઘર માંડ્યું, તે બધા વટવા માંડ્યા કે આવું કરાતું હોય છે ઘરમાં ને ઘરમાં, બધા ડખો કર્યો ને જેઠના ઘરમાં બેસી ગઈ. સો કેવી અન ખીજાણીઓ કે બધા હું હાલી નીકળ્યા છો, એક જરીક ફેરવું એમાં. સાસુ સસરો એના એ રાખ્યા છે, નણંદ એની એ, દેર બધા રાખ્યા, ઘર એનું, નાયતીની. બોલો, એક જરીક પતિ ફેરવો એમાં બધા ઉલલ ઉલલ હું કરો છ, કે લાંબુ ફેરવું છે જ ક્યાં ખીજાણી. બોલો, એટલે આવું બધું ન કરવું એમ ના પાડે છે મહારાજ. જુઓ, આ વસ્તુ બહુ સૂક્ષ્મ છે. એક ઉસસ્તી નામના ઋષિ હતા, બહુ દુકાળ પડેલો, બહુ દુકાળ. તેના ગામમાં કાંઈ ખાવાનું ન મળ્યું, તે ભૂખે માંડ્યા પીડાવા. પછી વિચાર કર્યો કે હવે જો કાંઈ ખાઈશ પીશ નહીં ને તો મરી જઈશ. પછી ગામમાંથી નીકળ્યા, બીજે ગામ જાય છે, બહુ ભૂખ લાગી છે. બીજે ગામ પહોંચ્યા, માંડ પહોંચ્યા, ત્યાં એક મહાવત હતો, સમજાણું, એની પાસેથી એઠા અડદ માગીને ખાધા. ઋષિ એટલે તો બ્રાહ્મણ, મહાવતને એને ખવાય નહીં, ખાધા, બહુ ભૂખ લાગી હતી ને એટલે. પછી ઓલા માવતે પાણી આપ્યું, તે ઋષિએ ના પડે કે પાણી નહીં હવે. તો કે આ બધા એઠા અમારા અડદ તો ખાઈ ગયા, હવે પાણી ના પડો. તો કે એ છૂટક્યો જ નહોતો, પણ હવે પાણી તો ક્યાંક આગળ જઈ કોઈ ઉચ્ચ વર્ણનું ઘર પૂછીને ત્યાં પીશ, કે છે. જોયું, આ પત્રકાર ગયો, હવે શક્તિ છે, માટે હવે પાણી નહીં. આવી આ વાત છે, લ્યો. આપણે પાંચમો ભાગ કાઢતા હોય પછી થોડાક વધારે પૈસા રળવા માંડવી તો પછી દસમો શરૂ કરવો જોઈએ ને, પણ એ શરૂ જ ન થાય. પાંચમો એટલે પાંચમો આપણે એવી ટેવ છે. થોડા વર્ષો પહેલા એક ભક્ત અરબસ્થાનમાં ગયા હતા, ત્યાં ખસખસ લઈને જતા, ત્યાંની પોલીસને વાઘ ગુનો બરોબર સમજાણો નહીં, ને જાણ્યા વિને જેલમાં પૂર્યા ભગતને. રોજ નાવા એક શીશો પાણી આપે, કઈ રીતે નાહવું, નાયા વગર પૂજા ક્યાં થાય? 3 મહિના આવું થયું, નો નવાઈ નો પૂજા થાય. પછી છૂટ્યા જેલમાંથી, અરબસ્તાનમાંથી ભારત આવ્યા, પછી મોટા સંત પાસે જઈને બધી વાત કરીને પ્રાયચિત માંગ્યું. મોટા સંતો સમજ્યા કે આમાં બિચારો કરે શું, આને તો આપતકાળ જ એવો હતો. પેલો ભગત કે કાંઈક પ્રાચિત આપો. પછી આત્મસંતોષ ખાતર ફક્ત એક ઉપવાસ કરવાનું કહ્યું. વાત ઊંચી મેલી, કારણ કે આપતકાળ હતો. આવા સંજોગોને આપતકાળ કહેવાય ભાઈ, જાણું. કોઈ અબળા હોય, ઉંમર નાની હોય, અને કોક તત્વો એને પરાયણે બળાત્કાર કરીને એ નારીને અબડાવી નાખે, પછી એ નારી રડીને એમ કે મને પ્રાયચિત આપો. પછી એને એને કંઈ એવું પ્રાયચિત ન હોય, કેમ જે એનો વાંકર ન બિચારી ન, એના આત્મસંતોષ માટે નજીવું પ્રાયચિત દઈ દેવાય. ખ્યાલ આવ્યો તમને? આ વાત બધી એવી છે. મોરારજીભાઈ દેસાઈએ કહ્યું હતું કે શિક્ષાપત્રીનો આ શ્લોક બહુ સારો છે, કારણ કે આપણે થોડા આપતકાળને મોટો બહુ માની લઈએ છીએ, ટેવ આપણી બધાની. બાકી ઘણા ડાયા માણસો છે, ચાલે ત્યાં સુધી નિયમને રાખે છે, છોડી નથી દેતા. લ્યો, આ ધીરન ઘનશ્યામ શાહ આણંદવાળાની વાત છે, આપણા નૈનેશભાઈ સાહેબના ક્લાસમાં ભણતો હતો, ત્યાંથી સત્સંગમાં જોડાણો. આ ભાઈ નૈનેશભાઈ ને આપણા લક્કીભાઈની ઉદારતા, લાગણી અને પ્રેમ પામીને તેણે મનમાં નક્કી કર્યું કે મારે જેમ સાહેબ કહે તેમ કરવું. તે જોબ કરવા જાય તે પહેલાં સાહેબે તેમને અમુક જમવાનું, અમુક નહીં જમવાનું બધું શીખવાડી દીધું. ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ ભણી રહ્યા પછી તેમને જામનગર રિલાયન્સ કંપનીમાં જોબ મળી. સત્સંગના સંસ્કાર સાથે તેઓ તારીખ 15/7/2012 એકાદશીને રવિવારે જામનગર ગયા. તે દિવસે ફરાળ કર્યું, બીજે દિવસે રિલાયન્સ કંપનીના પોકર પ્લાન્ટમાં મેન્ટેનન્સ ઇન્સ્ટ્રુમેન્ટ વિભાગમાં વર્ષે 5 લાખના પગાર સાથે જોબ શરૂ કરી. બપોરે કેન્ટીનમાં જમવા ગયા તો કાંદા લહણવાળું બધું ભેળું પીરસાતું, તેથી ફ્રૂટ જમ્યા નહીં, એ કાંઈ જમ્યા નહીં. સાંજે ઘેરે આવી થોડા મમરા જમ્યા. સાહેબને ફોન કર્યો, કેન્ટીન તો બહુ સારી છે પણ શાક વગેરેમાં ડુંગળી લહણ નાખેલા તો શું જમવું. ત્યારે સાહેબે કહ્યું એવું આપણે ન જમાય. પછી બીજે દિવસે બપોરે થોડું ફ્રૂટ ને સાંજે દૂધ ફ્રૂટ લીધું. આ રીતે અઠવાડિયું કાઢ્યું. ભૂખ ખૂબ લાગવાથી કંટાળી ગયા. સાહેબને ફરી ફોન કર્યો ત્યારે સાહેબે કહ્યું કે થોડો રસોડાનો સામાન લઈ લે અને જાતે બનાવીને જેમ. પછી બીજે રવિવારે ઇલેક્ટ્રોનિક સગડી અને થોડા વાસણ વસાવ્યા, કારણ કે જમવા શીખવાડી દીધું હતું. ખીચડી બનાવી ઠાકોરજીને ધરાવી જમ્યા. આમ ત્યાં સ્ટાફમાં પ્રાય કુસંગી લોકો હતા, વળી એકલા રહેવાનું હતું, ખાવા પીવામાં ઘણી તકલીફ રહેતી, છતાં પોતે 7 દિવસ દૂધ ફ્રૂટ જમ્યા અને પોતાના નિયમ ધર્મોમાં દ્રઢ રહ્યા. ઘણા તો સહેજ આપતકાળ હોય ત્યાં ગમે ત્યાં ગમે તે જમી લે, બોલો, ગમે તેવું જોઈ લે, ખાઈ લે અને મન ભેળો ભલી આજ્ઞા લોપેશ. ત્યારે આવી ઉચ્ચ કંપનીમાં જોબ હોય, એન્જિનિયર સુધીનું ભણ્યા હોય, છતાં જે યુવકો આવા કપરા સમયે પણ ધર્મ નિયમની ડરતા રાખે તે ધન્યવાદને પાત્ર છે. દેશમાં યા તો વિદેશમાં ધન ધંધાર્થે ગયેલા કેટલાય હરિભક્તો યા ભારતીયોએ પોતાની કુલ પરંપરાની સંસ્કૃતિને નહીં જેવી મુશ્કેલીમાં છોડી દીધી છે. સ્વામિનારાયણ ભગવાન આવા અલ્પ આપતકાળને મોટો માનીને સ્વીકારવાની ના પાડે છે. તો ઘણા હરિભક્તો એવા છે કે ધંધાર્થે બેલ્જિયમ જાય, વિદેશ જાય, લંડન જાય, પણ ખાખરા કરીને જાય, ગમે ત્યાં ગમે તેનું ખાઈ ન લે, કાં તો જૈન ડીશ જમે. જૈન ડીશમાં ચોખ્ખું હોય. ધીરેન શાહ જામનગર રિલાયન્સ કંપનીમાં જોબ કરે છે, છતાં નિયમિત સાગર કથા સાંભળે છે. યુવા સભા તથા રવિસભા પણ નિયમિત કરે છે. આમ સત્સંગના સંસ્કાર જો ઊંડા ઉતર્યા હોય, સારા હરિભગતનો જોગ અને સંગ હોય તો નિયમમાં રહેવાય, નહીતર અઘરું છે. આજ જૈમિન નૂતનભાઈ રાવ ખંભાત એ બેંગ્લોર ભણવા ગયો હતો. ત્યાં હોસ્ટેલમાં ડુંગળી લહણવાળું જમવાનું હતું. 3 મહિના સુધી બ્રેડ બિસ્કીટ દૂધ ફ્રૂટ ઉપર રહ્યો પણ અશુદ્ધ આહાર ન કર્યો, એટલે એને પણ શાબાશ છે. વાલા ભક્તો, આ પ્રસંગોમાંથી સર્વે દૂર ગયેલા ભાઈ બહેનો ધર્મ નિયમને પકડી રાખવાનું શીખે. ઘણા તો થોડી ભૂખ લાગે ત્યાં ગમે તેવું ગમે ત્યાં જમી લેતા હોય. કોઈ કહે તો કહે આપતકાળો તો શું કરીએ, બોલો. હવા દિયા હોય ને, ખાધ્યા વગર રહી ન કે હોટલમાં વૈયા જાય ને, બોલો હરિભગત હોય તો. દલસુખભાઈ નારાયણભાઈ પરમાર હાલ રામપરા, 1992 સુરતમાં તોફાન થયું ત્યારે તેઓ સુરતમાં રહેતા, અને તે વખતે તેમને કરફ્યુ વાળાએ પકડ્યા અને પૂરી દીધા. ત્યાં પૂજા ન થવાથી 2 દિવસ ભૂખ્યા રહ્યા. ત્રીજે દિવસે ઘેર આવી સ્નાન પૂજા પાઠ કર્યા પછી જ જીમ્યા. સમજાણું? તો કરફ્યુ નીકળે તો પૂરી જ દેતો. માટે પૂજા કર્યા વગર ખાવું નહીં એ નિયમ છે, એમ કરફ્યુ હોય ત્યારે બહાર જવું નહીં એ નિયમ એ પાળવો. એક નિયમ તોડીએ પછી બીજા નિયમ તૂટી જાય પછી. નિકેશભાઈ ધર્માભાઈ હિંમતનગર વાળા, તેઓ 2010 અમદાવાદથી ટ્રેનમાં જમ્બુ કાશ્મીરની યાત્રાએ ગયા હતા. ન્યા કયા દેવની યાત્રાએ ગયા હતા? જમ્બુ કાશ્મીરમાં ફરવા ગયા હતા એમ કહો. ત્યારે 24 કલાક સુધી ખાધા પીધા વગર ફર્યા, ધર્મ અને ભજન પરાયણ રહ્યા. તેમના ટ્રેનના ડબ્બામાં તેમની પાસે જ એક જૈન પરિવાર હતો, તેમને પણ નિકેશભાઈના ધર્મ નિયમ જોઈને ગુણ આવ્યો. વાત સાચીસ. અમે ગયા હતા 7 સ્પેશિયલ ટ્રેન રાજકોટ ગુરુકુળ વાળાની નીકળી હતી ને, એમાં ભારે હેરાન થયા હતા. અયોધ્યાથી હાલીને સપૈયા ગયા ને અમારી ટ્રેન આવવાની હતી લખનૌ થઈને, પૂજા એમાં રાખેલી. પછી બહુ મોડી ટ્રેન આવી અને ઉનાળો હતો તો બહુ તરસ લાગી હતી, પણ ચલ્યું હતું. કોઈ મહાન સંકટ આવી પડે ને પ્રાણનું કે પરિવારનું રક્ષણ કરવું મુશ્કેલ બને, જીવન જીવવું કઠણ બની જાય, ત્યારે ધર્મનું યથાયોગ્ય પાલન કરી શકાતું નથી. આવા પ્રસંગે જેમ રક્ષણ થાય તેમ વર્તવાની છૂટ શાસ્ત્રમાં જે આપેલી છે તેને આપદ્ધર્મ કહેવાય છે. પણ આપદ્ધર્મનો આશ્રય અણીના સમયે જ લેવો. પણ માનવીનું મન જ નબળું, ધર્મ પાલનમાં ઢીલા પડી જતા તેને વાર નથી લાગતી. માનવીના મનની આ નબળાઈનો ખ્યાલ રાખીને જ શ્રી હરિએ આ આજ્ઞા કરી છે. માટે ધર્મ પાલનમાં કદી શિથિલતા ન આવવા દેવી. ખ્યાલ આવ્યો? જમ્બુ કાશ્મીર ન જવું એવું મારું કહેવું નહીં થયો સંતો, પણ ફરવા ગયા હતા એમ કહેવું. કારણ કે યાત્રા તો એને જ આપણે કહીએ છીએ કે જ્યાં પ્રસાદીના સ્થાનક હોય, કોઈ મંદિર હોય એને. બાકી ઝરની ફરવા ગયા હતા, જવાય, કંઈ વાંધો નહીં. વાલા ભક્તો, આ આગીના પાળ્યાના ઉપાય હું, ચાલો આપણે પાળવી છે તો પહેલો ઉપાય કે અલ્પ આપતકાળ કોને કહેવાય ને મહત આપતકાળ કોને કહેવાય, આ વાતને સારી રીતે સમજવી પહેલા, કે આને અલ્પ આપતકાળ કહેવાય ને આને મોટો આપતકાળ કહેવાય. મોટો હોય તો છૂટ, અલ્પમાં છૂટ નથી. બીજું, અજ્ઞાની સગા સ્નેહી મિત્રો લાગણી વશાત દબાણ કરે તો પણ તેને વશ થવું નહીં. જો લોધિકાના અભયસિંહજીને બહુ ભીહ મારી જામ બાપુએ, તો કે બાપુ તમારું વેણ ન ઉથામું, અહીંથી રેડી દો, પણ આ મોઢેથી નહીં દારૂ પીવું, મેં નિયમ લીધો, તો શાબાશી મળી. બધા ક્યારેક બહુ દબાણ કરે, ભારે નિયમવાળા, ઓહો હો એમ કરીને મેણા ટોણા મારે. મોટા મોટા માણસો નાનાને બહુ દબાવે. એકવાર આપણે મોટા થઈ જઈને પછી કોઈ સાળો ન કરે. ખ્યાલ આવ્યો તમને? પછી તમે તમારે લેર કરો, પછી કોઈ અડતું નથી એવો મારો અનુભવ છે. પછી તો બધા એમ જ કહે, ના ના, બહુ સરસ ધર્મ પાળો છો તમે. સમજાણ? પહેલાં અમે 2-5 સાધુ હતા ને, તે ગમે ત્યાં જઈને બીજા સાધુ સંતોના આને ત્યાં તો આપણને અનુકૂળ ન હોય એટલે ન જમીએ, એટલે એ લોકો બહુ ગરમ થાય, બહુ જ. શું અમે આવા છીએ તેવા છીએ? તમે જ સાધુ છો, અમે સાધુ નથી. પછી અમે પગે લાગીએ, માફ કરો બાપા, અમે બધું લગભગ ક્યાંય જમતા નથી. અહો અમાર ન્યાય નહીં. સમજણ? કારણ કે થોડા સંતો અને હાવ સામાન્ય નાના ગરીબ માણસો એટલે ધમકાવતા હતા, હવે કોઈ નથી કહેતો. હવ સગવડતા કરી દે છે, અલગ રસોડાની, સીધું સામાન પાણીની, બધે એવું છે. નાના માણસ પજવે બધા, મોટાને તો નથી કોઈ પછી કાંઈ કહેતું. તમે તમારે પાળો પાળો, બહુ સરસ તમે પાળો છો, એમને બહુ ગમે છે, ગમવા માંડ્યું ને કહો, નહીતર અમને બધી ખબર છે. અચ્છા એ બતાવો ક્યાં સુધી આપ ધર્મ પાળવો. જુઓ ભાઈ, નબળા દેશકાળ હોય ને ત્યાં સુધી, જેવા દેશકાળ હારા થાય કે તરત જ આપદ ધર્મ પડ્યો મૂકી મુખ્ય ધર્મ પાળવા માંડવું. સમજાણું? હુતક હોય ને 10 દિવસ પૂજા ન થાય, પૂજા મંદિરમાં મૂકી આવી, પણ 11મે દિવસે લઈને પછી પૂજા શરૂ કરી દેવી. એમ મહિનો મહિનો લેવાનો આવે ને, અમુક તો હજી નહીં થયા હોય, એ પડ્યું છૂટ્યા માથાકૂટમાંથી. એમ ઘણા માણસો આપતકાળમાં ધર્મ નિયમ છોડી દીધા પછી સારો કાળ આવે તોય ધર્મ નિયમ પાળતા નથી. એમ કહેવાય છે, વાસુદેવ મહાત્મ્યમાં લખ્યું છે કે પૂર્વે કોઈ બહુ મોટો કાળ પડ્યો હતો, ક્યાંય ખાવાનું નહોતું મળતું, ત્યારે ભલભલા માણસો માંસાહારી થઈ ગયા હતા. બોલો, પછી સારો દેશકાળ આવ્યો તે ઓલો ટેસ્ટ લાગી ગયેલો, પછી ન છોડ્યું, લ્યો એ ચાલુ રાખ્યું. આવું છે, કાંઈક કેડ દુખતી હોય તો ડૉક્ટરે કીધું હોય કે થોડા દિવસ તમે દંડવટ નહીં કરો તો ચાલશે, પછી આવીને સ્વામીને પૂછ્યું હોય કે સ્વામી મને કેડ દુખે છે ને ડૉક્ટરે કીધું છે કે દંડવટ નહીં કરો ચાલશે, સ્વામી કે બરાબર હા ના કરશો, પછી તો કેડ હારી થઈ જાય, દોડીને દાદરો ચડી જાય. હા, અને જો એને રમત ગમતમાં રાખ્યો હોય તો આપણને એમ જ લાગે આને કેડ દુખી તીવડો ઈ છે, હા એટલે બધા દડાવા અહીં ઠેકડા મારે છે ને ઉલ્લી ઉલ્લી ગીત છે, દંડવટ જ બંધ છે, બાકી કાંઈ બંધ નથી. પછી સારું થઈ જાય તો દંડવટ શરૂ કરી દેવા જોઈએ, કેમ જે આપતકાળ ગયો હવે શું છે. હો, ઘણા તો માંદા પડે પછી ડૉક્ટર કે હવે તમને કાંઈ નથી, પણ એને એમ જ થાય હું માંદો જ છું. પછી આપણે બધાએ કહેવું જોઈએ, હવે તમે હાજા છો, તમારી માંદગી વહી ગઈ છે, 3 દિવસથી તાવ આવ્યો નથી, તમે દોઢું દોઢું ઉલાળો છો, હવે ખાટલો છોડો અને ધંધે લાગો. તો એમ હું હાજો થઈ ગયો છું કે હા બાપા 3 દિવસથી આ તમારી વાત નથી, તમારે તો અહીંયા રોટલા કરવા આવે ને ભેગા, એટલે દોડવું પડે. અમારી વાત છે, અમારે અમુક માંદા પડી જાય ને તો અમારે ત્યાં ઢોલ વગાડીને કહેવું પડે કે હવે તમે હાજા છો એમ, ત્યારે એ સમજે કે હા હવે હું હાજો છું. હોય રે બાવા ને જાત કાંઈ કામ ન મળે, સીધું પાણી કોક રળીને દે એટલે અહીં તો એમને શું વાંધો છે. સમજાણું? હમણાં કોઈ નથી ને એવું કહેવું પડે, એવું તો મને કહેજો, હું એ સમાચાર લઈને હું જઈશ કે હવે તમને કોઈ મુશ્કેલી નથી, ઉઠો તો માંડો ભજન કરવા. વાત આમ છે, લ્યો આ શ્લોક સમજી ગયા આપણે, શાસ્ત્રોક્ત આપદ ધર્મ યસ્વતલ્પાપદી કરી ચિત મદાશિતેરી મુખ્ય તૈયા ગ્રહિતવ્યો ન માનવે. આટલું ગણું આ એક શ્લોક. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.